एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञानगोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ज्ञानगोष्ठीमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવા મહાન વિચારક વિશે વાત કરવાના છીએ જેમણે સદીઓ પહેલા શ્રદ્ધા અને તર્ક આ બે કિનારાને જોડવાનો એક મોટો પ્રયાસ કર્યો હતો। એમનું નામ મોસેસ બેન માઇમોન, પણ આપણે સૌ એમને માઇમોનિડ્સ તરીકે અથવા તો રંબમ તરીકે વધુ ઓળખીએ છીએ।
બરાબર, રંબમ।
એમનું જીવન, એમનું કાર્ય એટલું બધું પ્રભાવશાળી રહ્યું ને કે યહૂદી ઇતિહાસમાં પેલી એક કહેવત છે,
હા, પેલી પ્રખ્યાત કહેવત,
મોસેસ એટલે કે પૈગંબર થી મોસેસ એટલે કે માઇમોનિડ્સ સુધી એમના જેવો કોઈ મોસેસ થયો નથી।
સાચી વાત છે।
રંબમનું મહત્વ જુઓ, એ ખાલી યહૂદી પરંપરા પૂરતો સીમિત નથી, એમણે તો ઇસ્લામિક અને ખ્રિસ્તી વિચારધારા પર પણ ઊંડી અસર પાડી।
અચ્છા, હા। એમનો જન્મ લગભગ 1138ની આસપાસ સ્પેનના કોર્ડોબા શહેરમાં થયેલો। એ વખતે સ્પેન મુસ્લિમ શાસન હેઠળ હતું, જેને અલ અંદાલુસ કહેવાતું।
અલ અંદાલુસ
અને એ સમયગાળો એટલે ઇસ્લામિક સુવર્ણ યુગનો, મતલબ કે જ્ઞાન વિજ્ઞાન માટે એકદમ ઉત્તમ સમય હતો। વિચારોનો આદાન પ્રદાન ખૂબ થતું હતું।
એટલે એવું કહી શકાય કે એ જગ્યા અને સમય એક પ્રકારનો સંગમ હતો જુદી જુદી સંસ્કૃતિઓનો, વિચારોનો।
બિલકુલ। કોર્ડોબા એ સમય ખોળ છે બૌદ્ધિક રીતે ધમધમતું શહેર હતું। યહૂદી, મુસ્લિમ, ખ્રિસ્તી વિદ્વાનો બધા ભેગા મળીને ચર્ચા કરતા।
વાહ!
ગ્રીક ફિલોસોફી, ખાસ કરીને એરિસ્ટોટલ, એમના પુસ્તકો અરબીમાં આવી ગયેલા, પછી ઇબ્ન સીના, અલ ફરાબી જેવા મોટા મુસ્લિમ ચિંતકો પણ હતા।
એટલે જ્ઞાન માટે તો બહુ ફળદ્રુપ વાતાવરણ હતું।
હા, પણ એની સાથે સાથે પેલી રાજકીય અસ્થિરતા અને ધાર્મિક કટ્ટરતાનો ડર પણ રહેતો,
અને એ ડર એ માઇમોનિડ્સના જીવનમાં એક મોટો વળાંક બની ગયો, ખરું ને?
બરાબર। લગભગ 1148માં માઇમોનિડ્સ ત્યારે નાના જ હતા, કિશોર વયના, ત્યારે પેલા અલમોહાદ એક કટ્ટરપંથી મુસ્લિમ જૂથ હતું, એમણે કોર્ડોબા પર કબજો કર્યો અને એમની નીતિ બિન મુસ્લિમો માટે બહુ કડક હતી। એમણે કહ્યું, કાં તો ધર્મ બદલો, કા દેશ છોડો, કા મરવા તૈયાર રહો।
આ તો બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય।
હા, આના કારણે માઇમોનિડ્સ અને એમના આખા પરિવારને વતન છોડવું પડ્યું, ભાગવું પડ્યું, અને આ જે અનુભવ હતો ને, એણે એમના મન પર બહુ ઊંડી અસર કરી। કદાચ એટલે જ એમને પછીથી લાગ્યું કે શ્રદ્ધાને તર્કના આધારે મજબૂત કરવી જરૂરી છે।
શરણાર્થી તરીકે જીવનની શરૂઆત, વિચાર કરો, આટલી નાની ઉંમરે આવો આઘાત, પછી એમનું શિક્ષણ કઈ રીતે આગળ વધ્યું હશે?
સારું એ હતું કે એમના પિતા માઇમોન બેન જોસેફ એ પોતે મોટા વિદ્વાન અને ન્યાયાધીશ હતા, એટલે એમણે દીકરાને યહૂદી કાયદાનું એટલે કે તોરા અને તાલમુદનું ઊંડું જ્ઞાન આપ્યું।
તાલમુદ એટલે કેલો યહૂદી પરંપરાઓનો ગ્રંથ?
હા, મૌખિક કાયદા અને પરંપરાઓનો મોટો સંગ્રહ, પણ સાથે સાથે એમના પિતાએ એમને ફિલોસોફી, ગણિત, એસ્ટ્રોનોમી, મેડિસિન આ બધું પણ શીખવ્યું।
એટલે ધાર્મિક અને દુનિયાવી બંને શિક્ષણ મળ્યું।
બરાબર, અને આ ભણતર પેલી ભટકતી જિંદગીમાં પણ ચાલુ રહ્યું। થોડો સમય મોરોક્કોના ફેઝ શહેરમાં રહ્યા અને છેવટે લગભગ 1168ની આસપાસ ઇજિપ્તના ફુસ્તાદ શહેરમાં આવીને વસ્યા। ફુસ્તાદ એટલે જૂનું કાયરો।
ઇજિપ્તમાં આવ્યા પછી થોડી શાંતિ મળી હશે એમના જીવનમાં, સ્થિરતા આવી હશે।
આવી, પણ એ પહેલાં એક બીજી મોટી મુશ્કેલી આવી। એમના નાના ભાઈ હતા ડેવિડ, એ વ્યાપારી હતા અને આખા પરિવારનો ખર્ચ એ સંભાળતા।
અચ્છા!
એમનું હિંદ મહાસાગરમાં વહાણ ડૂબી ગયું અને એમનું મૃત્યુ થયું। માઇમોનિડ્સ માટે આ બહુ મોટો આઘાત હતો। કહેવાય છે કે લગભગ 1 વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યા।
અરે રે!
અને આ પછી જ પરિવારની જવાબદારી એમના માથે આવી, એટલે પછી એમણે ચિકિત્સા એટલે કે ડોક્ટરીનો વ્યવસાય અપનાવ્યો।
અને જુઓ તો ખરા, એ વ્યવસાયમાં પણ ક્યાં પહોંચ્યા, છેક સલાદિનના દરબાર સુધી એમની નામના થઈ।
હા, એ ખૂબ જ કાબેલ ડોક્ટર બન્યો અને એમનો અભિગમ પણ બહુ માનવીય હતો। પહેલા સલાદિનના વઝીરના ડોક્ટર બન્યા, પછી ખુદ સુલતાનના પરિવારના,
અને સાથે સાથે પેલા સમુદાયના નેતા પણ બન્યા, નહીં નાગેત?
બરાબર. એમની હોશિયારી અને લીડરશીપ ક્વોલિટી જોઈને ઇજિપ્તના યહૂદી સમુદાયે એમને પોતાના વડા નાગિદ તરીકે ચૂંટ્યા. આ પદ એટલે ધાર્મિક અને કાયદાકીય બંને સત્તા એમની પાસે આવી.
એટલે વિચારો, એક તરફ દરબારની નોકરી, બીજી તરફ આખા સમુદાયનું નેતૃત્વ, અને આ બધા વચ્ચે પાછું લખવાનું.
હા, એ જ નવાઈની વાત છે. એમણે પોતે એક લેટરમાં લખ્યું છે કે આખો દિવસ દરબારમાં જાય, પછી રાત્રે ઘરે આવે તો યહૂદી બિન યહૂદી દર્દીઓની ભીડ હોય, એમની સારવાર કરતા કરતા થાકીને લોથ થઈ જાય.
આટલી વ્યસ્તતા વચ્ચે એમણે પોતાના મહાન ગ્રંથો ક્યારે લખ્યા હશે? ખરેખર આશ્ચર્ય થાય. પણ આ બધાની વચ્ચે એમના કયા મુખ્ય વિચારો હતા જે આટલા પ્રભાવશાળી સાબિત થયા?
એમનો જે સેન્ટ્રલ આઈડિયા હતો એ હતો શ્રદ્ધા અને તર્ક વચ્ચે સુમેળ સાધવાનો. એમના સમયમાં ઘણા ભણેલા લોકો હતા જે ગ્રીક ફિલોસોફી, ખાસ કરીને એરિસ્ટોટલથી પ્રભાવિત હતા.
હા,
પણ એમને પેલું ધર્મગ્રંથોનું શાબ્દિક અર્થઘટન ગળે નહોતું ઉતરતું. એમને મૂંઝવણ થતી હતી. માઇમોનિડ્સે કહ્યું કે ભાઈ, શ્રદ્ધા અને તર્ક દુશ્મન નથી, એ એકબીજાના પૂરક છે.
એટલે કે એકબીજાને સપોર્ટ કરે છે.
હા, એમનું માનવું હતું કે ઈશ્વરે જે તોરાહ આપ્યો છે એ તર્ક વગરનો નથી, એના નિયમો માણસના ભલા માટે જ છે, અને ફિલોસોફી દ્વારા ઈશ્વરને સમજવાની કોશિશ કરવી એ પણ એક પ્રકારની પૂજા જ છે.
એટલે ધર્મના નિયમોને ખાલી માની લેવાના નહીં, પણ બુદ્ધિથી સમજવાના, એવું.
બરાબર. અને આ સમજવા માટે એમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ આપ્યો, નેગેટિવ થિયોલોજી, નકારાત્મક ધર્મશાસ્ત્ર.
નકારાત્મક ધર્મશાસ્ત્ર એ શું છે?
એમણે કહ્યું કે જુઓ, આપણી બુદ્ધિ તો સીમિત છે. આપણે અનંત ઈશ્વર શું છે એ પૂરેપૂરું જાણી જ ન શકીએ. આપણે એને જ્ઞાની, શક્તિશાળી એવા ગુણો આપીએ છીએ, પણ એ તો આપણા માણસના શબ્દો છે. ઈશ્વર તો એ બધાથી પર છે. એટલે ઈશ્વરને સાચી રીતે સમજવો હોય તો એ જાણો કે એ શું નથી. જેમ કે ઈશ્વરને શરીર નથી, એ સમયમાં બંધાયેલો નથી, એના જેવું બીજું કોઈ નથી.
અચ્છા, એટલે પોઝિટિવ ગુણોને બદલે નેગેટિવ રીતે વ્યાખ્યા કરવી.
હા, આવું કરવાથી આપણે એનું માનવીકરણ નથી કરતા, એની જે યુનિકનેસ છે, એની વિશિષ્ટતા, એ સમજી શકીએ છીએ.
આ તો બહુ ઊંડો વિચાર કહેવાય. ઈશ્વર વિશે વાત કરવાની એક સાવ જુદી જ રીત.
ચોક્કસ. અને એમના નૈતિક વિચારો પણ એટલા જ પ્રેક્ટિકલ હતા. એરિસ્ટોટલની જેમ એ પણ ગોલ્ડન મીન, એટલે કે સુવર્ણ મધ્યમ માર્ગમાં માનતા હતા.
એટલે કે બે અંતિમોની વચ્ચેનો રસ્તો.
બરાબર. કોઈપણ સારો ગુણ એ બે એક્સ્ટ્રીમની વચ્ચેનું બેલેન્સ છે. દાખલા તરીકે હિંમત એ ઉતાવળાપણા અને બીકણપણાની વચ્ચે છે. ઉદારતા એ ઉડાઉપણું અને કંજુસાઈની વચ્ચે છે.
આ વિચારો એમણે પોતાના કયા મુખ્ય પુસ્તકોમાં રજૂ કર્યા છે?
આમ તો ઘણું લખ્યું છે, પણ બે પુસ્તકો ખાસ ગણાય. એક છે મિશને તોરાહા.
હા, એનો અર્થ થાય તોરાની સમીક્ષા, ખરું ને?
બરાબર. એ હિબ્રુમાં લખાયેલો 14 ભાગનો મોટો ગ્રંથ છે. એમાં એમણે શું કર્યું કે યહૂદી કાયદા, જેને હલાખા કહેવાય છે, એને એકદમ વ્યવસ્થિત ટોપિક પ્રમાણે ગોઠવી દીધા.
અચ્છા.
અને એમાં પેલી તાલમુદની લાંબી લાંબી દલીલો ને ચર્ચાઓ કાઢી નાખી, સીધા નિયમો અને નિષ્કર્ષ આપ્યા, જેથી સામાન્ય માણસ પણ સરળતાથી સમજી શકે કે શું કરવાનું છે. આ પુસ્તક આજે પણ યહૂદી કાયદા માટે બેઝ જેવું ગણાય છે.
એટલે કાયદાને બધા માટે સહેજ બનાવવાનો પ્રયાસ. અને બીજું મોટું પુસ્તક કયું?
બીજું અને કદાચ એમનું સૌથી ફેમસ ફિલોસોફિકલ પુસ્તક એ છે મોરે નવુખિમ, એટલે કે માર્ગદર્શિકા મૂંઝાયેલાઓ માટે, ગાઈડ ફોર ધ પરપ્લેક્સ્ડ.
હા, એ નામ તો સાંભળ્યું છે.
એ એમણે અરબીમાં લખ્યું હતું, અને આ પુસ્તક ખાસ એવા ભણેલા યહૂદીઓ માટે હતું જેઓ પેલી ધર્મગ્રંથોની વાતો અને ગ્રીક ફિલોસોફીના તર્ક વચ્ચે મૂંઝાતા હતા.
જેમણે પેલી નેગેટિવ થિયોલોજીની વાત કરી.
હા, એ બધું આમાં વિસ્તારથી સમજાવ્યું, કેવી રીતે ધર્મગ્રંથોના અમુક ભાગનો સિમ્બોલિક અર્થ કાઢવો, કેવી રીતે શ્રદ્ધા અને તર્ક સાથે રહી શકે. આ પુસ્તકની અસર ખાલી યહૂદીઓ પર જ નહીં, મુસ્લિમ અને ખ્રિસ્તી ફિલોસોફર્સ પર પણ બહુ પડી.
અને પેલું મિશના પર ભાષ્ય હતું, એમાં આવેલા શ્રદ્ધાના 13 સિદ્ધાંતો, એ પણ બહુ જાણીતા છે ને?
ચોક્કસ. એ 13 સિદ્ધાંતો એટલે યહૂદી ધર્મની જે કોર બિલીફ્સ છે એનો સારાંશ એમણે બહુ સરળ રીતે લખ્યા હતા. શરૂઆતમાં તો એ ખાલી ભણાવવા માટે હતા, પણ એટલા પોપ્યુલર થયા કે આજે પણ દુનિયાભરના સિનેગોગ્સમાં એટલે કે યહૂદી મંદિરોમાં પ્રાર્થનામાં ગવાય છે.
અચ્છા.
અને હા, એમના મેડિકલ લખાણોને પણ ભૂલવા ન જોઈએ. અસ્થમા, ડાયાબિટીઝ, હેમોરોઇડ્સ, માનસિક સ્વાસ્થ્ય, આ બધા પર એમણે લખ્યું છે.
આપણે માઇમોનિડ્સની સરખામણી એમના સમયના બીજા વિચારકો સાથે કરીએ તો, જેમ કે પેલા ખ્રિસ્તી ચિંતક હતા થોમસ એક્વેનસ.
હા, એ સરખામણી બહુ થાય છે. એક્વેનસ માઇમોનિડ્સ પછી લગભગ 50 વર્ષે થયા. બંનેનું કામ મોટું હતું, પોતપોતાના ધર્મ અને એરિસ્ટોટલની ફિલોસોફી વચ્ચે મેળ બેસાડવાનો. બંને એરિસ્ટોટલને ધર્મ સાથે જોડ્યા.
હા,
પણ મુખ્ય ફરક એ હતો કે માઇમોનિડ્સ ઈશ્વરની અજ્ઞેયતા પર વધુ ભાર મૂકતા હતા, કે આપણે એને પૂરેપૂરો જાણી શકતા નથી, પેલી નેગેટિવ થિયોલોજી. જ્યારે એક્વેનાસ માનતા હતા કે તર્કથી ઈશ્વરનું અસ્તિત્વ અને અમુક ગુણો વિશે પોઝિટિવલી જાણી શકાય છે.
અચ્છા.
મુસ્લિમ દુનિયામાં એમના સમકાલીન હતા ઇબ્ન રુશ્ડ, એટલે કે એવેરોઝ. એ પણ એરિસ્ટોટલના મોટા જાણકાર હતા અને તર્કને બહુ મહત્વ આપતા હતા.
પણ મને એ જાણવું છે કે માઇમોનિડ્સના આ જે વિચારો હતા, ખાસ કરીને તર્ક પર ભાર મૂકવાના, એ બધાને ગમ્યા હતા, સ્વીકાર્ય હતા?
ના, બિલકુલ નહીં. એમના જીવતા જીવ અને ખાસ તો એમના મૃત્યુ પછી એમના વિચારોને લઈને યહૂદી સમાજમાં જબરદસ્ત વિવાદ થયો. એને માઇમોનિડિયન કોન્ટ્રોવર્સી કહેવાય છે.
ઓ, એમના પોતાના સમાજમાં જ?
હા, ઘણા જે ટ્રેડિશનલ રેબીઓ હતા એમને ડર લાગ્યો કે આ ફિલોસોફી પરનો ભાર અને ધર્મગ્રંથોનું રૂપકાત્મક અર્થઘટન એ લોકોની શ્રદ્ધાને નબળી પાડી દેશે.
એટલે એમ કે પરંપરા જોખમમાં મુકાઈ જશે.
બરાબર. કેટલાક લોકોએ તો આરોપ મૂક્યો કે માઇમોનિડ્સ ચમત્કારોને ઓછું મહત્વ આપે છે, ફિલોસોફીને તોરાથી ઉપર ગણે છે. ફ્રાન્સમાં તો એમના પુસ્તકો સળગાવવામાં પણ આવેલા.
પુસ્તકો સળગાવવામાં આવ્યા? બાપરે.
આ તો બતાવે છે કે એમના વિચારો કેટલા રેડિકલ લાગ્યા હશે લોકોને. ચોક્કસ. આ વિવાદ લગભગ 100 વર્ષ ચાલ્યો. યહૂદી સમાજમાં ભાગલા પણ પડ્યા. પણ ધીમે ધીમે સમય જતાં માઇમોનિડ્સનું જે યોગદાન હતું, એમનું જે કદ હતું, એ એટલું મોટું સાબિત થયું કે આજે એ યહૂદી પરંપરાના એક મુખ્ય આધારસ્તંભ ગણાય છે. પેલી કહેવત છે ને, મોસેસથી મોસેસ સુધી, એ જ બતાવે છે કે એમનું સ્થાન કેટલું ઊંચું છે.
તો આજે આટલા વર્ષો પછી પણ માઇમોનિડ્સ કઈ રીતે રિલેવન્ટ છે? એમના વિચારો આજે પણ આપણને કામ લાગી શકે?
અરે બહુ જ. જો આજે પણ વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સંઘર્ષની વાતો થાય છે, નહીં, માઇમોનિડ્સ જે રસ્તો બતાવ્યો તર્ક અને શ્રદ્ધા વચ્ચે સંવાદ કરવાનો, એ આજે પણ એટલો જ મહત્વનો છે. અને એમની પેલી વાત, બૌદ્ધિક પ્રામાણિકતા, એ સ્વીકારવાની હિંમત કે મને નથી ખબર, આજના જમાનામાં જ્યાં માહિતીનો ધોધ વહે છે ત્યાં કેટલું જરૂરી છે. એમણે પોતે લખ્યું છે, તમારી જીભને હું નથી જાણતો કહેતા શીખવો અને તમે પ્રગતિ કરશો.
વાહ, આ તો બહુ સરસ વાત કહી, પોતાની મર્યાદા સ્વીકારવી.
હા, આ બૌદ્ધિક નમ્રતા આજે પણ શીખવા જેવી છે. આ સિવાય બાયોએથિક્સ જેવા નવા ક્ષેત્રોમાં પણ એમના મેડિકલ અને નૈતિક વિચારોનો અભ્યાસ થાય છે.
એમની એક વાત મને પણ બહુ ગમે છે, પેલી દાન વિશેની, કે કોઈને સીધા પૈસા આપવા કરતાં એને પગભર થવામાં મદદ કરવી એ શ્રેષ્ઠ દાન છે.
હા, એમના મિશને તોરાહમાં એમણે દાનના 8 સ્તરો ગણાવ્યા છે. અને એમાં સૌથી ઊંચું દાન એ છે કે તમે કોઈ વ્યક્તિને એવી મદદ કરો કે એને ભવિષ્યમાં કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે.
જેમ કે નોકરી અપાવી કે કોઈ હુન્નર શીખવવો.
બરાબર. લોન આપવી, ધંધો શરૂ કરાવવો જેથી એની ગરિમા પણ જળવાઈ રહે. આ વિચાર આજે સોશિયલ વર્ક માટે કેટલો રેલેવન્ટ છે એનો સાર કહી શકાય. ગરીબીને રોકીને દાનની અપેક્ષા રાખો.
ખરેખર એક ડોક્ટર, ફિલોસોફર, કાયદાના જાણકાર, સમાજના નેતા, કેટલું બધું એક જ વ્યક્તિમાં. એમને એમ નહીં, એમને હાને શેર હાગાદોલ, એટલે કે મહાન ગરુડ કહેતા હોય.
આપણે એક સાથે સાંકળી લીધી જે રીતે એમણે જૂની યહૂદી પરંપરા અને એ સમયની ગ્રીક અરબી ફિલોસોફી વચ્ચે પુલ બનાવ્યો, એ અદ્ભુત છે.
તો આ બધી ચર્ચાના અંતે આપણે માઇમોનિડ્સ પાસેથી મુખ્ય શીખ શું લઈ શકીએ?
મને લાગે છે કે માઇમોનિડ્સ આપણને એક મોટો સવાલ પૂછે છે, એક પડકાર આપે છે આપણા પોતાના જીવનમાં, આપણા સમાજમાં. આપણે અલગ અલગ પ્રકારના જ્ઞાન, ટ્રેડિશનલ, સાયન્ટિફિક, મોરલ, સ્પિરિચ્યુઅલ, આ બધાને કેવી રીતે જોડી શકીએ? શું આપણે શ્રદ્ધા અને તર્કને સામસામે ગોઠવી દઈએ છે કે પછી માઇમોનિડ્સની જેમ બંને વચ્ચે સંવાદ અને સુમેળ શોધવાનો પ્રયાસ કરીએ છીએ? એમનો જે આગ્રહ હતો કે જ્ઞાનની સાચી શોધ એ પોતે જ એક પવિત્ર કાર્ય છે, આ વિચાર આજે પણ એટલો જ શક્તિશાળી અને જરૂરી લાગે છે.
ખરેખર માઇમોનિડ્સનો વારસો આપણને ફરીથી વિચારવા મજબૂર કરે છે. એમણે જે માર્ગ ચિંધ્યો એ કદાચ આજે પણ આપણને નવી દિશા આપી શકે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.